તમે મારી સાથે આવો, આપણે હજુ ઊંડાણમાં ઉતરીને સમજીએ શું છે ઊંડાણ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. આ 54મી ગાથા આત્મસિદ્ધિની અદ્ભુત ગાથા છે. પહેલી વાત સમજી લેજો, ગર્ભમાં જ્યારે તમે આવ્યા તેના પહેલાં ક્યાંક તમે હતા, પછી માતાના ગર્ભમાં આવ્યા, ગર્ભમાં આવ્યા ત્યારે તમે તેનાથી જુદા હતા, અને જુદા હતા માટે આવ્યા, જુદા ન હોત તો આવત કેવી રીતે. તો ગર્ભની અવસ્થા છે તેનાથી પણ આ જુદો છે. જન્મ થયો, દેહ પ્રગટ થયો અને દેહમાં ચૈતન્ય પણ ઉતર્યું. જન્મનો અર્થ એ થાય કે જે ચેતના દેહમાં ઉતરી એવા દેહની સાથે અનુ ધરતી ઉપર આવવું તેનું નામ જન્મ. દેહનો જન્મ થયો પણ તે વખતે તમે તેનાથી જુદા, એટલે દેહથી જુદા. કારણ કે કોઈ ચેતના દેહમાં ઉતરી છે પહેલેથી દેહ સાથે નથી. જન્મ થયો અને ગર્ભાવસ્થા ગઈ અને તમે રહ્યા, જન્માવસ્થા ગઈ તમે રહ્યા, પછી બાલ્યાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા, બાલ્યાવસ્થા ગઈ અને યુવાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા, યુવાવસ્થા ગઈ અને ઘટ પણ આવ્યો તેમાં પણ તમે તો રહ્યા. આટલી બધી અવસ્થા આવી અને ગઈ, અવસ્થાઓ બદલાણી પણ તમે તો રહ્યા. બધી અવસ્થાઓથી તમે સદાય જુદા જ છો. એવો જે જુદો છે તેને હે શિષ્ય અમે આત્મા કહીએ છીએ. સમજાય છે? આ આત્મા છે. ફરીથી સમજો, તમે જાગો છો અને કહો છો કે હું જાગું છું, આખી રાત જાગ્યો, મતલબ કે તમે જુદા છો. તમને સ્વપ્ન આવ્યું કે હું ચૂંટણીમાં ઊભો છું, ઊભો રહ્યો, ચૂંટાઈ ગયો, વડાપ્રધાન થયો, રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ ચાલે છે, હું શપથ લઈ રહ્યો છું, અને તેમાં નીચેથી ખટારાનો અવાજ આવ્યો અને ઊંઘ ઉડી ગઈ. રાષ્ટ્રપતિ ભવન ગાયબ, વડાપ્રધાન પદ ગાયબ. તમને ખબર પડી કે તમે તો હતા ત્યાંના ત્યાં જ છો. એ સ્વપ્ન અવસ્થાના જાણનાર અને માણનાર તમે જ હતા, પણ તમે તેનાથી જુદા જ છો. સ્વપ્ન ગયું પરંતુ તમે રહ્યા કે ન રહ્યા? જો સ્વપ્ન અને તમે એક હોત તો તમે પણ જાત.
ત્રીજી અવસ્થા સુષુપ્ત અવસ્થા છે, ગાઢ નિંદ્રાની અવસ્થા છે. ઊંઘમાંથી ઉઠીને તમે કહો છો કે એવી સરસ ગાઢ નિંદ્રા આવી ગઈ કે કંઈ ખબર ન પડી, ન જ પડી કે કેટલા વાગ્યા. આનો અર્થ એ થયો કે ગાઢ નિંદ્રા આવી ખરી, પણ અંદર જાણનારો જુદો છે અને એ જાગતો હતો, જાગતો રહ્યો છે. સુષુપ્ત અવસ્થાથી પણ જુદો, જાગૃત અવસ્થાથી પણ જુદો, સ્વપ્ન અવસ્થાથી પણ જુદો, જન્મ બાલ્યાવસ્થા અને યુવા અવસ્થાથી પણ જુદો. ચિંતા કરશો નહીં, આપણે મરતા નથી પરંતુ ફરી મરે છે. યહ જીવ હે સદા અવિનાશી, મર મર જાય ફરીરા, ઉસકી ચિંતા કછુ નવ કરના, હોઈ અપન ધર્મ વિધીરા. આત્મ રામ ફયાને, જો તું જૂઠા ભરમ ભૂલાને વાલા. આ સંતોએ કેટલીક અદ્ભુત વાતો કરી છે. ભાઈ, આત્મા સદા અવિનાશી છે, શરીર મરે છે, શરીર વારે વારે મરે છે, તો એની ચિંતા શું કરવી? શરીર તો મરે જ ને. અહીં એમ કેવું છે કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે, આત્મા અને શરીર એક જ છે, એવા જૂઠા ભ્રમમાં તું પડી ગયો છે.
જરા ઊંડાણમાં વધારે ઉતરીએ. તત્વજ્ઞાનની પરિભાષામાં એમ કહેવાય છે કે નો કર્મથી શરીરથી આત્મા જુદો, દ્રવ્ય કર્મથી આઠ કર્મોથી પણ આત્મા જુદો, અને ભાવ કર્મ રાગ દ્વેષ આદિથી પણ આત્મા જુદો છે. શરીરથી જુદો, કર્મોથી જુદો અને રાગ દ્વેષથી પણ આત્મા તો જુદો જ છે. અરે, ક્રોધ આવ્યો ને, એક ક્ષણભર માટે ક્રોધ આવ્યો, એ ક્રોધ એક તમારામાં અવસ્થા થઈ, 5 મિનિટ પછી ક્રોધ શાંત થયો અને ક્રોધની અવસ્થા ગઈ, પણ તમે તો રહ્યા. તો ક્રોધથી પણ તમે જુદા છો. એવી રીતે રાગ અંદર થયો, રાગને તમે જાણ્યો એટલે રાગથી પણ તમે જુદા જ છો. કેવી રીતે દ્વેષ ભાવ થયો, તમે જાણ્યું કે તમને આ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થયો, દ્વેષની તમને ખબર પડી અને 5 મિનિટ પછી દ્વેષ ભાવ પણ શાંત થયો, તો તમે દ્વેષથી પણ તમે જુદા જ છો. આમ અસંખ્ય અવસ્થાઓ આત્માની હાજરીમાં થાય છે, પણ આત્મા બધી અવસ્થાઓથી હંમેશા જુદો છે. અવસ્થાઓ આવે અને જાય, બદલાતી જાય, પરંતુ આ અવસ્થાને જાણનાર આત્મા જુદો છે. જુદો હોય તો તેને જાણે ને. આત્મસિદ્ધિની આ અવલૌકિક વાત છે, સમજી લો. જરા અંદર રાગ થાય છે, રાગ એટલે મમતા, એટેચમેન્ટ, આસક્તિ. તમને રાગ થયો તેમ જણાય છે, પણ રાગની અવસ્થાથી તમે જુદા છો. તમે રાગમય થઈ જતા નથી. જો રાગમય થઈ જવાય તો તમારું અસ્તિત્વ જ ન રહે. રાગ થાય છે ખરો, પણ રાગથી જુદો. દ્વેષ થાય છે ખરો, પણ દ્વેષથી જુદો. અહંકાર થાય છે, પણ અહંકારથી જુદો. એવી અનેક અવસ્થાઓ થાય છે અને તું તેનાથી ન્યારો જુદો જ રહે છે. રાગ મટીને પાછો દ્વેષ થાય છે, પણ દ્વેષથી જુદો છે. દ્વેષની અવસ્થા બદલાય, ક્રોધ આવે છે, પછી અહંકાર આવે છે, પરંતુ તું આ ક્રોધથી અહંકારથી જુદો. અને જે જે જુદી અવસ્થાઓ તારામાં થાય છે તે બધી અવસ્થાઓથી તું જુદો જ છે. અસંખ્ય અવસ્થાઓ આત્મામાં થાય, પણ આત્મા સર્વ અવસ્થાઓમાંથી ન્યારો જ છે, જુદો છે. સર્વ અવસ્થાઓનો જાણનાર આત્મા સર્વદા જુદો જ છે.
આ 54મી ગાથા તે તત્વજ્ઞાનની ગાથા નથી, પણ સાધનાની ગાથા છે. અંદર ક્રોધ ઉઠ્યો, તમને થાય કે ક્રોધ આવ્યો, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અને પછી તે વિલીન થઈ ગયો. ક્રોધ આવ્યો તે અંદરમાં અવસ્થા થઈ, પણ જેણે ક્રોધને જાણ્યો તે ક્રોધથી જુદો રહ્યો. ક્રોધ તો સમી ગયો, પણ જાણનાર રહ્યો, જોનાર રહ્યો, તેનાથી તે ન્યારો છે, જુદો છે. આપણે કહીએ છીએ ને કે ક્રોધને જીતવા પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. તમે સમજી લેજો કે ક્રોધને જીતવાનો પુરુષાર્થ કરવાની વાત એટલા માટે બેસતી નથી કે ક્રોધની અવસ્થાથી તું જુદો છે. જુદો છે તો કોને જીતવા એંડ્યો? ગૂંચવાડો થશે, પણ ગૂંચવાડો કરશો નહીં. પણ એટલું જાણી લો કે આ અવસ્થા તમારાથી જુદી છે. તમારા કપડા ધોબીને ત્યાં ગયા અને પાછા લેવા ગયા તો ભૂલથી બીજા કોઈના કપડા તમારે ત્યાં આવ્યા. તમારા નામને બદલે બીજાનું નામ અને નિશાની જોઈ તમે તરત જ ધોબી પાસે જઈને કહો છો કે ભાઈ આ કપડાં મારા નથી, તરત જ સોંપી દો છો ને. અને તમારી નિશાનીવાળા કપડાં આવે તો કહો છો ને કે આ મારા કપડાં છે, આ કપડાં બીજાના મારા છે છે જ નહીં. હક કોના ઉપર કરું? તેવી રીતે ક્રોધ મારો નથી, રાગ મારો નથી, દ્વેષ મારો નથી, અહંકાર મારો નથી. હું અંદર ભળું છું અને તેમને મારા માનું છું, એટલે બંધાવું છું. કર્મ મને વળગે છે. આ કથા પ્રચંડ સાધનાની છે. તમે જુદા જ છો. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. બધી અવસ્થાઓમાં એ હાજર હોવા છતાં એ જુદા રહ્યા કરે છે, એ રૂપે થતો નથી. અને એ અવસ્થા વ્યતીત થઈ જાય તો પણ તેની હાજરી તો હોય જ. બાળપણ ગયું તમારું, તમે રહ્યા કે નહીં કહો ને કે અમે તો છીએ, પછી આમાં તમને શું મૂંઝવણ થાય છે? યુવા અવસ્થા ગઈ પણ તમે રહ્યા ને, વૃદ્ધાવસ્થા ગઈ તમે રહ્યા કે નહીં, મરશો ત્યારે તમે રહેશો કે નહીં, રહેશો? હિંમતથી હા કહો ને રહીશું. બીજું શરીર મળશે, દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી, હમ સ્થિર વાસી, ચોખે વહે નિર નિખરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે.
અદભુત ગાથા છે આ. આ સાધના છે. એક વખત નક્કી કરી લ્યો કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે, સૌથી અડગો અને ન્યારો છે, એ સર્વમાં છે. સૌથી અડગું એવું આત્મતત્વ છે, તમામ અવસ્થાઓમાં એ હાજર છે, એનું હોવાપણું છે. પરંતુ એ અવસ્થાઓ બદલાય છે અને પોતે કાયમ રહે છે, પોતે કદી પણ બદલાતો નથી. આવું જેનું હોવાપણું છે એને કહેવાય છે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, જરા વિચાર તો કરો કે તમે અનાદિકાળથી સંસારમાં છો અને સંસારમાં કેટલાય પરિભ્રમણ કર્યા, કેટલી જુદી જુદી ગતિઓમાં રહ્યા, દેવગતિમાં હતા, પશુગતિમાં હતા, નરક ગતિમાં પણ હતા, મનુષ્ય ગતિમાં હતા, પુરુષ તરીકે થયા, એકેન્દ્રિય થયા, દેન્દ્રિય થયા અને પંચેન્દ્રિય પણ થયા, સંઘની અને અસંઘની પણ થયા, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય પણ થયા, આ બધા થયા, આજે કાંઈ પણ છે એ બધું ગયું, બધામાં રહ્યા છતાં આ બધાથી અળગા છો, આ બધાથી અળગો, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, બધી અવસ્થાઓમાં એ સદા ન્યારો છે, એ જુદો છે, અલગ છે, સ્વતંત્ર છે અને હંમેશા એ બધી અવસ્થાઓથી જુદો રહ્યા જ કરે છે. એ અવસ્થાઓ વ્યતીત થઈ, એ અવસ્થાઓ બદલાઈ ગઈ, ચાલી ગઈ, પણ તમે રહ્યા. ભગવદ્ ગીતામાં એક નાનકડી કડી મૂકી છે, વાસંસી જીર્ણાની યથા વિહાય. દિવાળી આવી રહી છે, તમે જૂના કપડાં ઉતારી નાખવાના અને નવા કપડાં પહેરવાના, જૂના ઉતારશો નવા પહેરશો, એમાં તમે કંઈ બદલાશો? કપડાં બદલાયા પરંતુ તમે તો તેના તે જ છો, કપડાંના બદલાવાથી તમે બદલાઈ જતા નથી, તમે તો એના એ જ છો. આ બધી અવસ્થાઓમાં એ ન્યારો જણાય અને એ બધી અવસ્થાઓ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આદિને જાણે છે.
છેલ્લો શબ્દ, પ્રગટ રૂપ ચૈતન્યમય. શિષ્ય, તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી? અરે આત્મા તો આ રહ્યો, આત્મા આત્મા તો પ્રગટ છે. કઈ રીતે? તે ચૈતન્યમય છે એટલે બધાને જાણે છે, જાણ્યા જ કરે છે. તેને એણે બાલ્યાવસ્થાને જાણી, યુવાવસ્થાને જાણી, વૃદ્ધાવસ્થાને જાણી, જાગૃત સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાને પણ જાણી, ક્રોધને જાણ્યો, અહંકારને જાણ્યો, રાગને જાણ્યો, શુભ ભાવ અશુભ ભાવ અને શુદ્ધ ભાવને પણ જાણ્યો, તે દેહને જાણ્યો, કર્મને જાણ્યા, ભાવ કર્મને પણ જાણ્યા, સૌને જાણનાર એ બેઠો છે, એ સૌથી અલગ છે, એની સત્તા છે. પ્રગટ રૂપ ચૈતન્યમય એ પ્રગટ છે. તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી, પણ તે પ્રગટ રૂપ, એનો ચૈતન્યમય સ્વભાવ પ્રગટ છે, એનું સ્વરૂપ ચૈતન્યમય છે, તેથી તે પ્રગટ છે. ચૈતન્ય એટલે જ્ઞાન, ચિત્તિ, ચેતના, જાણવું અને જોવું, આ પ્રક્રિયા જેનામાં થાય છે તેને કહેવાય છે ચૈતન્ય. આ ચૈતન્ય જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે, સદાકાળ જાણ્યા જ કરે છે. આવો જાણવા કરવાનો જેનો સ્વભાવ છે તે આત્મા, અને જાણ્યા કરવું એ ઈંધણ છે. આ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે, એ ઈંધણ સદાય. ઈંધણ એટલે ચિહ્ન, ઈંધણ એટલે લક્ષ, ઈંધણ એટલે નિશાની. પ્રગટ રૂપ ચૈતન્યમય એ આત્માનું સદાય ટકનારું ઈંધણ છે, એવા આત્માને હે શિષ્ય તું જાણ.
આગળની ગાથા 55 અને 56 બે ગાથાઓમાં પરમ કૃપાળુ દેવ વિનોદ પણ કરે છે ને વિનોદ કરી મીઠો ઠપકો આપે છે. મારે આ ગાથાઓ સમજાવવામાં ઉતાવળ કરવી નથી, કારણ કે એક એક શબ્દને જુદો જુદો જોવો છે, પૃથ્થકરણ કરવું છે. મારે કહીને છૂટવું નથી, પરંતુ તમારા હૈયામાં ઉતારવું પણ છે, અને જે દિવસે હૈયામાં જશે તે દિવસે અમારા આનંદનો પાર નહીં રહે.
ગાથા 54 અહીંયા સમાપ્તિ થાય છે. 54 ગાથાની અંદર આત્મતત્વને ઓળખવાની વિધિ આપી છે, પ્રક્રિયા આપી છે. એટલે સાધકને તત્વજ્ઞાન મળે, પણ એ તત્વજ્ઞાનને સાક્ષાત કેવી રીતે કરવું, અનુભવમાં કેવી રીતે લેવું, એની કંઈ વિધિ જોઈએ. એ વિધિ હોય તો એ પ્રમાણે એની સાધના થાય. અને સાધના જો બરોબર થાય, સરખી થાય, તો એ સાધનાની સિદ્ધિ એને મળે. આત્મા નામનું તત્વ જાણવું અને એ તત્વનો અનુભવ કરવો, એ તત્વને સિદ્ધ કરવું, એ બે વાત જુદી છે. જાણવું આપણી બુદ્ધિના સ્તરે થાય અને અનુભવવું એ હૃદયના સ્થળે થાય. બુદ્ધિ અટકી જાય ત્યાં હૃદય કામ કરે, નિષ્ઠા કામ કરે, શ્રદ્ધા કામ કરે. આ શ્રદ્ધાનો વિષય, પોતાના વિશે પોતાને શ્રદ્ધા થવી, એને માટે આ જ્ઞાની પુરુષ કહે છે કે તારી દ્રષ્ટિ એ તરફ ગઈ નથી, જો જાય તો તું એને જાણ. વિધિ વિધિ સ્વતત્વમ પશ્ય પશ્ય સ્વરૂપમ. યશોવિજયજી મહારાજે પરમાનંદ પંચવિંશતિ લખી છે, એની 25 ગાથાઓમાં આ છેલ્લી ગાથા આવે છે કે તું તારા તત્વને જાણ. વિધિ વિધિ સ્વતત્વમ અને પશ્ય પશ્ય સ્વરૂપમ, તું તારા રૂપને જાણ, તત્વને જો, એથી તને તારું સ્વરૂપ સમજાશે. આ ગાથાની અંદર કહે છે કે જો ભાઈ, એની ગર્ભથી વાત કરી છે મૃત્યુ સુધીની, એક એક અવસ્થાનો વિચાર કરતો. ગર્ભ અવસ્થાની અંદર તું આવ્યો તો એમાંથી બહાર નીકળ્યો, એ તું જુદો હતો ત્યારે નીકળ્યો. શિશુ અવસ્થા થઈ, બાળ અવસ્થા થઈ, તરુણ અવસ્થા થઈ, યુવા અવસ્થા થઈ, પ્રૌઢ અવસ્થા થઈ, વૃદ્ધ અવસ્થા થઈ, જુદી જુદી દેહની સ્થિતિ થઈ, જુદી જુદી પર્યાયો પણ થઈ, એની અંદર પણ નિંદ્રાની અવસ્થા થઈ, સ્વપ્નની અવસ્થા થઈ, આ બધી આખા જીવનની પ્રક્રિયાઓમાં એક સરખું જીવન નથી. જે ક્ષણે અત્યારે તું જીવે છે એવી જ રીતે આ 80 વર્ષ 70 વર્ષ 40-50 વર્ષ જીવો છો ના? જો વિચાર કરે તો એમ થાય કે ઓહો, જેટલી પોતાની સ્મૃતિમાં આવી શકે એટલી પોતાની અવસ્થાઓની એ ગણતરી કરે તો ક્યારેક થાકી જશે. કેવું, બાળપણની અવસ્થાની કેટલી અવસ્થાની ગણતરી કરું, ક્યારેક સ્કૂલ યાદ આવે, ક્યારેક રમત ગમત યાદ આવે, ક્યારેક ભાઈઓ ભાઈબંધો યાદ આવે, ક્યારેક ઘરમાં માર પડ્યો યાદ આવે, ક્યારેક ઘરમાં નાની મોટી વસ્તુ હડફેટે ચડી ગઈ હોય એ યાદ આવે. એમાંથી આગળ વધે, જેમ વર્ષ વધારે એમ એ પ્રકારનું ચિંતન કરે તો કેટલી અવસ્થા જીવની, એ બધી અવસ્થા રહી કે ગઈ? બધી ગઈ. દરેક અવસ્થા એની અવસ્થા પૂરતી જે એની અલ્પકાલિક સમય મર્યાદા હતી એટલી જ રહી. અત્યારે એકય અવસ્થા એ રહી નથી ભૂતકાળની. અત્યારની અવસ્થાને અને ભૂતકાળની અવસ્થાને આમ જોઈએ તો કોઈ સંબંધ નથી. શરીરને તો ખબર જ ન પડે, પૂછીએ તો. એનો જાણનારો કોણ? એ બધી જ અવસ્થાને સ્મૃતિમાં લઈને એક પછી એક એનો જાણનારો કોણ? તો બધી અવસ્થાની અંદર એક કોમન તત્વ છે કે તું છો, તું છો, તું છો, તું છો, તું છો, તું છો, તું છો. 50 વર્ષ પહેલા તું હતો, આજે પણ તું છો. 40 વર્ષ પહેલા તું હતો, આજે પણ તું છો. 35 વર્ષ પહેલા તું હતો, આજે પણ તું છો. એક એક અવસ્થાનો વિચાર કર તો એ અવસ્થા તને તાદૃશ દેખાય છે, જણાય છે. અવસ્થા ગઈ, પ્રસંગો ગયા, ઘટનાઓ ગઈ, એનું કોઈ ચિહ્ન પણ નથી. છતાં તું ઘણાને કે અહીંયા આમ હતું, અમને ખબર છે, અમે આવતા ત્યારે આવા રસ્તા હતા, અહીંયા આમ હતું, અહીંયા આમ હતું, કેટલું બધું આપણે બોલીએ છીએ. નગર બદલાઈ ગયું, શહેર બદલાઈ ગયું, કોઈ રાજકોટના જૂના માણસોને પૂછો વાત કરે તો ઓલો નવો ઊભો ઊભો એમ કે ગાંડા કાઢતો લાગે છે. અહીંયા આમ ફાટક હતો નહીં, આમ રેલવે જતી હતી નહીં, આમ હતો, મૂકી દે ને ભાઈ હવે બધી લપ બધી. પણ આને કે છે અમને ખબર છે આ બધું હતું. આ તો ભૌતિક અવસ્થાઓ થઈ, શરીરની દેહની બધી અવસ્થાઓ થઈ. મનની અવસ્થામાં વિચાર કરો કે એ વખતે હું નાનો હતો ને રમતો હતો અને આની સાથે જ્યારે મારે વાંધો પડ્યો તો એવો ગુસ્સો ચડી ગયો, મેં એક તમાચો જીકી દીધો. ગુસ્સો કેવો હતો એ પણ પોતાને ખબર છે. હવે ઘટના પણ નથી, ગુસ્સો પણ નથી, અને જ્યારે તું યાદ કરે છે ત્યારે ગુસ્સો નથી. પણ તારામાં એ ઘટનાનું જે જ્ઞાન છે એ છે. તો જ્ઞાન અને ક્રોધ જુદો છે. અત્યારે જ્ઞાન થાય તો એ ગુસ્સો ભેગો આવે. ગુસ્સાનું જ્ઞાન થાય, ગુસ્સાની ઘટનાનું જ્ઞાન થાય, ગુસ્સાના પ્રસંગનું જ્ઞાન થાય, પણ અત્યારે એ જ્ઞાન સ્મૃતિમાં આવે એટલે ગુસ્સો ભેગો આવે તો એ તો તારો જ હતો, પણ અત્યારે નથી. તો મારું જ્ઞાન છે, ગુસ્સો નથી. તો રાગથી હું જુદો, દ્વેષથી હું જુદો, ક્રોધથી હું જુદો, કામથી હું જુદો, માયાથી જુદો, માનથી જુદો. મને બધાનું જ્ઞાન છે, એક એક અવસ્થાનું, ક્રોધની, માનની, માયાની, લોભની, કામની, દ્વેષની, વેરની, ઝેરની, આ બધી જ અવસ્થાઓ મને ખ્યાલ છે. અને એ બધી અવસ્થાઓ મારા એને જાણનાર એ જ્ઞાન હું એક જ છું, એ સતત છે, એ નિત્ય છે, એ ન્યારો સદા જણાય. સદા એટલે હંમેશા. બધી અવસ્થાઓ બદલાય, કેટલીક અવસ્થાઓ સ્મૃતિમાંથી નીકળી જાય, નીકળી જાય ઠીક છે, પણ જેટલી છે એ હોવા છતાં, એની સ્મૃતિ થવા છતાં જ્ઞાનનું સાતત્ય રહે છે. ક્રોધનું નહીં, કષાયોનું નહીં, રાગનું નહીં, દ્વેષનું નહીં, ઘટનાનું નહીં, શરીરની એ અવસ્થાનું પણ નહીં. હું દોડતો દોડતો અહીંયા પહોંચી ગયો તો હવે શું દોડી શકીશ? તું અત્યારે વિચાર કરતા કરતા હું દોડતો દોડતો કેવો દોડ્યો હતો અને પછી રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા, પણ અત્યારે તો બે પગલા તો ચાલ. હે, એ જૂનું યાદ આવે છે. એની અંદર કે છે, યાદ આવે છે ત્યારે એ ઘટના નથી, એ પ્રસંગ પણ નથી, એ ઘટનાને યાદ કરનારો છે અને એ અવસ્થા છે. તે સમયે જે કંઈ મારી મનની અંદરના ભાવો હતા, પરિણામો હતા, કસાઈના પરિણામો હતા, હોંશના પરિણામ હતા, હરખના પરિણામ હતા, હું ખૂબ દોડ્યો. એ હરખ અત્યારે છે, જ્ઞાન છે પણ હરખ નથી. દરેક વસ્તુની અંદર એનું બચાવે છે, શું બતલાવે છે કે જે નથી એનો મતલબ કે એ તું નથી, એ તારાથી જુદા છે. માત્ર જ્ઞાન જ તારી સાથે છે. જ્ઞાન તે જ તું છો. ક્રોધ તે તું નથી, રાગ તે તું નથી, દ્વેષ તે તું નથી, કષાયોનું સ્વરૂપ તે તું નથી, વિભાવ એ મારો સ્વભાવ નથી, વિકાર એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ જ્ઞાન છે. જાણવું, દેખવું એ મારો સ્વભાવ છે. હું ભૂતકાળની અવસ્થાઓને પણ જોઈ શકું છું, હું ભૂતકાળના ઘટનાઓને જાણી શકું છું, અને એ જ્ઞાન પણ મારું છે, એ સતત છે. કોઈ પણ અવસ્થાનું જ્ઞાન મને અત્યારે જો એનો ક્ષયોપશમ હોય તો એ જ્ઞાન એને હોય, પણ એ અવસ્થા સંબંધિત વિભાવ ન હોય. એટલી બધી મને ભૂખ લાગી હતી અને હું તો એટલું બધું મીંડો તો ખાવા કે બધું ખોટાડી દીધું ઘરની અંદર. એ યાદ છે, પણ અત્યારે કશું નથી. તો એ જે આહાર સંજ્ઞા છે એ અત્યારે ભેગી આવે છે, એ નથી આવતી. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. તું ન્યારો છો. સ્વપ્ન અવસ્થા, અરે મને બિલકુલ ખબર છે કે હું હતો જતો તો આમ થયું તેમ થયું, ચૂંટણીમાં ઉભો જીતી ગયો, જય જયકાર થયો, સરઘસો નીકળ્યા, શપથ વિધિ થઈ અને મને બોલાવ્યો કે તમે અહીંયા બેસો અને આંખ ઉગડી ગઈ. ક્યાં હતો? એક એક વસ્તુની અંદર સ્વપ્નમાં પણ પોતાનો જ અનુભવ છે. એટલે સ્વપ્નની વાત સાથે કેટલી બધી આત્મીયતા છે, કેટલી સુખ અને દુઃખની અનુભૂતિ છે. સ્વપ્નમાં પણ લોટરી લાગી છે, સુખદ સ્વપ્ન આવ્યું છે, સારી ઘટના ઘટી છે, પ્રસંગ સુખદ થયો છે, પોતે માયણો છે, આવો આમ આનંદ કરે છે એનું સ્મૃતિ કરીને. કાંઈ ઘટ્યું નથી, સ્વપ્નની વાતે તો સ્વપ્ન જ છે. છતાં ઘડીભર તો એને એમ થઈ જાય અને સેજ આંખ ઉઘડે તેમ તક બંધ કરી દો જલ્દી. એ સપનું જો આવે માણી લો જરા, કેમ કે જીવનમાં તો ભિખારાપણું છે, અત્યારે એ રાજાપણું છે તો જરા માણી લો. પણ એક વાર આંખ ઉઘડી અને જાગૃતિ આવી પછી સ્વપ્ન સંધાતું નથી. સ્મૃતિ વારી એટલું જ, સ્વપ્ન સાંધી શકાતું નથી. તો સ્વપ્ન એ પણ એક અવસ્થા છે અને ગાઢ નિંદ્રા આવી, એક પણ સ્વપ્ન નહીં, માત્ર હું સૂતો તો માત્ર નિર્વિકલ્પપણે, કોઈ ક્રિયાકલાપ શરીરના નહીં, કોઈ ક્રિયાકલાપ નહીં. શરીરના આટલા અંગ અવયવો અને શરીરની આટલી સિસ્ટમ બધી શાંત, મને કાંઈ ખબર નથી. પાંચ છ કલાકની ઘસઘસાટ ઊંઘની અંદર બહાર એટલા અવાજ થયા, વિક્ષેપો થયા, કશું ખબર નથી. પણ બહુ મજા આવે, બધો થાક ઉતરી ગયો, ફ્રેશ થઈ ગયા. આનું ભાન થયું એ કોને થયું? નિંદ્રા તો વહી ગઈ, છૂટી ગઈ, નિંદ્રાની ઘટના પણ નથી. પણ નિંદ્રાના સંતોષનું ભાન કોને છે? શરીરને નથી, એનું જ્ઞાન એને છે. જે સતત સાથે રહે તે સ્વભાવ, જે સતત સાથે રહે તે પોતાનું સ્વરૂપ, જે કદી છૂટું ન પડે, પોતાથી કદી ભિન્ન ન થાય. હું કોણ તારે કાંઈ પૂછવાની જરૂર નથી, સતત તારી સાથે રહીએ તું, અને તારાથી જુદું પડી જાય, ન્યારું થઈ શકે તો એ તું નહીં. તો મારા અનંત જન્મ મરણ ભલે સ્મૃતિમાં આવ્યા પોતાના છે, પણ એક રહ્યા, એક ગતિ, એક કાયા. તો કે ના બસ, તો એ તારાથી ન્યારા કે નહીં? તો કે ન્યારા. એ અવસ્થા છે, એ અવસ્થા છે. અવસ્થાને જાણનારો તું જુદો છો, અવસ્થા પણ તારી જ થઈ છે, છતાં અવસ્થા પરના સંયોગે થઈ છે અને જ્ઞાન તારા સંયોગે છે. એનું ભાન તને તારા સંયોગે છે, તારા સ્વભાવથી એનું ભાન છે. એટલે અહીંયા કહે છે કે સદાય અવિનાશી એવું આ આત્મતત્વ છે. અસંખ્ય અવસ્થાઓ આત્માની હાજરીમાં થાય છે, અને આત્માની હાજરીમાં થાય છે માટે જ તું એને જાણી શકે છે. તને જણાય છે કેમ? તું હાજર હતો, તું હાજર હતો એટલે તને જણાય છે. કેટલીક અવસ્થા ન જણાય, આપણને આપણી પૂર્વજન્મની અવસ્થા જણાતી નથી, નથી જણાતી. પણ જો અવસ્થા હોય તો આપણી હાજરી બી ના હોય. જો અવસ્થા હોય અને એમ કોઈ જ્ઞાની પુરુષે કહ્યું કે તારી આ અવસ્થા હતી, તું પૂર્વજન્મની અંદર આ તારી સ્થિતિ હતી, તે આવી દયા પાડી, તે આવી કરુણા પાડી, તે જીવોની આવી સેવા કરી અને તને એના પુણ્ય પ્રતાપે આ અત્યારે પ્રાપ્તિ થઈ. તો એ શું બતાવે છે? ઘટના નથી અત્યારે, ક્રિયા પણ નથી, જાણપણું આવ્યું, અવસ્થાનું જાણપણું આવ્યું. અવસ્થા પોતાની હતી અને જાણપણું અત્યારે હોવા છતાં અવસ્થા નથી, એ લાવી શકાતી પણ નથી. એ અવસ્થા મને બહુ ગમે છે, હવે આપો ને, નહીં મળે, એનાથી તું જુદો છો. આ બધી અવસ્થાઓનું જાણપણું જેને છે, વેદનપણું જેને છે, એનાથી જુદો છે. અને જે જુદું તત્વ છે તે ભગવાન આત્મા છે. ચારે ગતિની આ સાધનાની ગાથા એટલા માટે કીધી, વિચાર એ મોટી સાધના છે. પરમ કૃપાળુ દેવે એક યોગ આપ્યો આપણને, વિચારનો યોગ આપ્યો, કર વિચાર તો. સાહેબ, બહુ અગમ નિગમનું આ અટપટું શાસ્ત્ર છે. આ અરૂપી અમૂર્ત અદ્રશ્ય ચૈતન્યને પામવું, એની શ્રદ્ધા થવી બહુ કઠિન છે. આટલી કઠિન વાતની અંદર ઘણા શાસ્ત્રોએ ઘણા ઘણા કઠિન ઉપાયો પણ આપી દીધા કે ઊંધો લટક, જમીનમાં દટાઈ જા, ખાધા પીધા વિના મરી જા, આવી પ્રકારના યોગ કર, આવી પ્રકારનું આમ કર, ઘણા આપી દીધા મરવા માટે. આ પુરુષને પૂછ્યું કે તમે તો શું કયો છો હવે? કર વિચાર તો જાણ નહીં, કર વિચાર તો પામ. પામ શબ્દ અને જાણ શબ્દની અંદર ખ્યાલ આવી જવો જોઈએ. જાણ એ તમારું માત્ર જાણકારી છે, બુદ્ધિના લેવલ ઉપર છે. પામ એ અનુભૂતિ છે, સાધના અનુભૂતિની હોય. એ અહીંયા વિચારનું સાધન આપ્યું. આગળની એક ગાથામાં આપણે ઘણીવાર બોલીએ છીએ કે વિચારતા પામી ગયા આત્મતત્વનું મૂળ. અનેક જીવો વિચારતા પામી ગયા છે, પોતાના આત્મતત્વનું મૂળ પામી ગયા કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ત્રિકાળી છું. કારણ કે ત્રણેય કાળની અવસ્થાઓ એ મારી સમજમાં આવે છે અને અવસ્થાઓ આત્માની હાજરીમાં જ થાય. એમ કે તમે પૂર્વ જન્મની અંદર રાજા હતા પણ તમે નહોતા, આ અસંભવ વાત છે. એટલે અહીંયા કહે છે કે કેટલા કેટલા પરિભ્રમણ થયા, કેટલી યોનિના થયા, કેટલી ગતિના થયા. આ 12 ભાવનાની અંદર સંસાર ભાવનામાં આ બધી વિગતો આવે છે. ખૂબ ઉત્કૃષ્ટપણે આપણે દ્વાદશ અનુપ્રેક્ષાના ગ્રંથની વિચારણા કરી લીધી છે. એ દ્વાદશ અનુપ્રેક્ષાની અંદર પણ આ વાત આવી છે. સંસાર ભાવનાની અંદર આ જીવે 14 રાજલોકના ભ્રમણની વાત મૂકી છે. કેટલો અનંત વિસ્તારવાળો એ 14 રાજલોકનો પ્રદેશ છે અને એમાં જીવ, એટલે જ્ઞાનીએ છેલ્લે એમાં ગાથા મૂકી કે કોઈ એવી યોની નથી, કોઈ એવો પ્રદેશ નથી, કોઈ એવો સમય નથી કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ મરણ ન કર્યા હોય. જ્ઞાનીઓ તો આ જીવની સનાતન અવસ્થા જોઈને એણે કેટલી અવસ્થા કરી છે એને અનંત કહે છે. તો આ અનંત અવસ્થાની અંદર તું તો ન્યારો જ છું, માત્ર એનો આ બધી અવસ્થા કરવા છતાં અત્યારે તો જે અવસ્થામાં તું છો એ છો. અતીતમાં તું રાજા હતો, ચક્રવર્તી હતો, તિર્યંચ હતો, કાચબો હતો, ખિસકોલી હતો, કૂતરો હતો, ગધેડો હતો, જે હતો એનાથી તું તો જ્ઞાન જ છો. વર્તમાનમાં તું છે એનાથી પણ મને ભ્રમ ન થવો જોઈએ કે વર્તમાનમાં હું ધનિક છું, પૈસાદાર છું, શિક્ષિત છું, ઉચ્ચ જ્ઞાતિનો છું, એનાથી પણ તું પર છું, તું ચૈતન્ય છું. કોઈ ગતિ તારી નથી, કોઈ જાતિ તારી નથી, કોઈ ગોત્ર તારું નથી, કોઈ ઉપાધિ તારી નથી, તારું સ્વરૂપ નિરુપાધિક છે. જ્યાં સુધી તું મુક્ત નહીં થાય ત્યાં સુધી અવસ્થા થશે. તું છો એટલે અવસ્થા થશે, કર્મ છે એટલે કર્મને કારણે અવસ્થા થશે, તારે કારણે નહીં. તું જાણીશ, તું જાણનારો છો આ બધી અવસ્થાનો, પણ છતાં બધી અવસ્થાથી તું જ્ઞાનો છો. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અને એ ન્યારો કેવો છો? તો કે પ્રગટ રૂપ ચૈતન્યમય. કૃપાળુ દેવની આ ખૂબી છે. એક જ ચરણની અંદર આ વાત મૂકી કે તું પ્રગટ છો, તું પ્રગટ છો અને ચૈતન્યમય છો. બધી અવસ્થાથી સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પણ સાહેબ ન્યારો એટલે હું છું શું એ તો કયો? અવસ્થાઓ બધી કીધી, એના વર્ણનો બધા કર્યા. એ બધી અવસ્થા મારી છે એ મેં કીધું, પણ તું એનાથી ન્યારો છો એમ તમે અમને સમજાવ્યું. તો આ બધાથી ન્યારો હું કોણ? તો કે પ્રગટ રૂપ ચૈતન્યમય. આ તારી સનાતન અવસ્થા છે સદાય, આ તારું સ્વરૂપ છે, અવસ્થા નથી. આ તારું સ્વરૂપ છે જે બદલાતું નથી, જે હંમેશા છે. કોઈ પણ અવસ્થામાં તારું સ્વરૂપ આ તો છે જ. તો પ્રગટ છે એ પાછું, જે છે એ પ્રગટ છે, તને અનુભવમાં આવે એવું છે. તારાથી અજાણ નથી, જગતથી અજાણ હોઈ શકે છે પણ તારાથી અજાણ નથી. તો કે છે, બધી જ અવસ્થાને જાણી, બધા જ કસાયના પરિણામને જાણ્યા, અને ત્યાં સુધી શબ્દ પ્રયોગ કરો કે ભાવ કર્મ, નો કર્મ અને દ્રવ્ય કર્મને પણ જાણ્યા, એનાથી પણ આ આત્મા ભિન્ન છે. તું પ્રગટ છો અને છો કેવો? ચૈતન્યમય. ઉપયોગો લક્ષણ જીવન, જીવનું લક્ષણ આ કાયમ છે. ઉપયોગ એટલે જોવું અને જાણવું, એ બંનેનો સંયુક્ત શબ્દ છે ઉપયોગ. જ્ઞાન અને દર્શન એ બંને ગુણો જ્યારે પ્રગટ છે, આત્માના ગુણો અનંત છે પણ બધા ગુણો પ્રગટ નથી, અપ્રગટ અવ્યક્ત છે, પણ છે બધા. પરંતુ બે ગુણો એવા છે કે જે પ્રગટ છે. એ ગુણો છે જ્ઞાન અને દર્શન. એ બંને ગુણો પ્રગટ છે એટલે એક્ટિવ છે, ક્રિયાત્મક સ્વરૂપમાં છે. એને બંનેના શબ્દનો સંયુક્ત શબ્દ જૈન દર્શને આપ્યો છે આ શબ્દ ઉપયોગ. આપણે સામાન્ય ઉપયોગ એટલે વપરાશ, કોઈ પણ વસ્તુનો વપરાશ એ માનીએ. અહીંયા જૈન દર્શને સરસ કે આત્માનો ઉપયોગ. આ આત્માનો ઉપયોગ એના બે ગુણો, એને આ ચિત્તિ કહે છે, જ્ઞાન કહે છે, ચૈતન્ય કહે છે, ચેતના કહે છે. જોવું અને જાણવું આ પ્રક્રિયા જેનામાં થાય છે એ ચૈતન્ય છે. જળ અને ચૈતન્ય એવા બે ભિન્ન આખા પદાર્થના ભાગ પડીને, આ દુનિયામાં જેટલા પદાર્થો છે, જેટલા દ્રવ્યો છે, એના બે ભાગ પડ્યા. એક બાજુ મૂકી દીધો જડ અને બીજી બાજુ મૂકી દીધો ચેતન. સાહેબ કેવી રીતે ભાગ પાડ્યા? તો કે જે જુએ છે ને જાણે છે એ ચૈતન્ય, અને જે જોઈ શકતું નથી ને જાણી શકતું નથી એ જડ છે. ક્યારેય ભૂલ ન કરવી. ક્યારેક આપણને સંભ્રમ થાય તો આ કૂંચી લગાવવાની, બરાબર આ ચાવી બરાબર લગાવવાની, કે જુએ છે ને જાણે છે તો જીવ, જોતો નથી ને જાણતો નથી તો જડ. સાદામાં સાદું એ એંધાણ સદાય, એ આજે છે ને કાલે નથી, આજે છે ને ગઈકાલે નહોતું, અરે જ્યારથી અસ્તિત્વ છે અનાદિથી ત્યારથી આ લક્ષણ એનામાં છે, અને એ લક્ષણ એનામાં છે એટલે એનું જાણપણું તો છે જ. તો જેટલી અવસ્થાની વાત કરો એ અવસ્થા નહીં જાણી શકે, કારણ કે એનામાં એ લક્ષણ સદાય છે, એ એંધાણ સદાય છે. તો જડને અને ચેતનને ઓળખવા, જુદા પાડવા, સમજવા એનું એંધાણ છે. એંધાણ છે એ ઉપયોગવંત છે કે નહીં. જીવ ઉપયોગવંત છે, જીવ ઉપયોગમાં જ રહે છે, જીવ ઉપયોગ સ્વરૂપ છે, જીવ ઉપયોગથી જ છે. ઉપયોગ વિનાનો જીવ ન હોઈ શકે, ઉપયોગ રહિત જીવ ન હોઈ શકે. જીવ હોય ત્યાં ઉપયોગ અવશ્ય હોય, હોયને હોય, આવું એનું એંધાણ છે. ઉપયોગો લક્ષણ જીવ, કે એ જુએ પણ અને જાણે પણ. સામાન્ય બોધની અંદર એ જોવાનું કામ કરે, અને વિશેષ બોધ લગાવે, ઉપયોગને જરા એકાગ્ર કરે, ઉપયોગને જરા તીક્ષ્ણ કરે, ઉપયોગને જરા સૂક્ષ્મ કરે, તો જે જોયું છે એનું યથાર્થ સ્વરૂપે જાણી શકે. સામાન્ય બોધમાં એ પદાર્થનું દ્રવ્ય સ્વરૂપ જાણે, પણ જ્યારે ઉપયોગ તીવ્ર થાય, જ્ઞાનવંત થાય, ત્યારે એનું એ ભાવ સ્વરૂપ પણ જાણે. વસ્તુ પડી છે ચૂલા ઉપર, પ્લેટફોર્મ ઉપર, સામાન્ય સ્વરૂપમાં પડી છે, પણ ઉપયોગ લગાવે કે ગરમ છો, હાથ લગાવવા જેવું, આ ઉપયોગ થયો, જ્ઞાનનો ઉપયોગ થયો. સામાન્ય બોધમાંથી વિશેષ બોધ ઉપર આવ્યો, ખબર પડી કે આમ છે, આ વસ્તુ છે, અહીંયા પડી છે, બોટલ છે, વિશેષ ઉપયોગ લગાવ્યો કે નહીં, આ ઝેર છે, અખાદ્ય છે, આ લઈ શકાય નહીં, આ પીવાય નહીં, આ ખવાય નહીં. એને એ વસ્તુ છે પેલા જોયું અને પછી જાણ્યું, જોયું કે અહીંયા આ તો આ પ્રકારનું કંઈ જીવડું છે, પછી ખબર પડે કે ના, આને અડાય નહીં, આ જરા ઝેરી છે. એને એ વસ્તુમાં ચાલ્યું, એનું એક માત્ર એના ઉપયોગની માત્રાનો ફેર થયો. શક્તિ છે એટલે જીવ બધાની અંદર કંઈ બધા ઉપયોગ નથી કરતો, જ્ઞાનનો સામાન્ય બોધથી ચાલે છે. તો આ એંધાણ એનું સદાય છે. સાધનાનો સૂત્ર એટલા માટે મુનિશ્રીએ કહ્યું છે કે જેને જીવને એકવાર જે જીવ મૂક્યો, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એમ એમાં અહીંયા કહ્યું કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. પેલી ગાથામાં જીવની માંડણી કરી કે તારા અબાધ્ય અનુભવથી જે છે એ જીવ છે, અને અહીંયા તને જીવની અનુભૂતિ કરાવી. કરી શકાય, સાધનાનું સૂત્ર જો બનાવીએ આપણે અને બેસીએ નિરાતે સામાયિક લઈને, અનુપ્રેક્ષા આપણી બને કે આપણે આજે જીવ તત્વની અનુપ્રેક્ષા કરવી છે, એના લક્ષણથી કરવી છે, એંધાણથી કરવી છે, જો એંધાણમાં બરોબર આપણી અત્યારે ઉપયોગ ચાલુ થાય તો એ જીવ તત્વની અનુભૂતિ થયા વિના રહે નહીં. તો આ ગાથા સાધનાની એ કીધી કે કર હવે એંધાણ લઈને અવસ્થાઓનો વિચાર કર્યા કર, પોતે જેટલી અવસ્થાનું ચિંતન કરી શકે એટલું કરવું. પોતાની વર્તમાન જીવનની અવસ્થાઓનું તો ચિંતન થઈ શકે કે નહીં? પોતાના જન્મથી માંડી અને આજ સુધીની જે કાળખંડ કયો એનું અવસ્થાઓનું ચિંતન થઈ શકે કે નહીં? એમાં બધું યાદ ન હોય પણ મોટાભાગનું તો યાદ હોય ને. એ ચિંતનની અંદર અવસ્થાઓમાં પેલા ઉંમર પ્રમાણે ચાલો, એક એક ઘટનાઓને વિચારો, એક ઘટનાઓના પ્રસંગોને વિચારો અને એ વિચાર કરતા 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 આજ સુધી આવે એટલે એ બધાથી હું જુદો છું એ તો નક્કી થઈ ગયું ને કે આજે એમાંનું હું કાંઈ નથી. એ હતું મારા બાળપણમાં હું બહુ ભોળો હતો તો તારું ભોળપણું ગયું અને બાળપણું પણ ગયું, તું અત્યારે હરામી લુચ્ચો છો એ તારી વર્તમાન અવસ્થા છે. એથી આગળ કરો, એકવાર અવસ્થા પ્રમાણેનું ચિંતન પૂરું થઈ ગયું પછી કસાઈનું ચિંતન કરો કે હું નાનો હતો ત્યારે જીદી હતો, આગ્રહી હતો, ક્રોધી હતો. આવી પ્રકારનું જુદું 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 કરો, પછી આગળની અવસ્થામાં, પછી આગળની અવસ્થામાં, પછી આગળની અવસ્થામાં. પછી હું ક્રોધ કરતો પણ કોઈને ખબર ન પડે, કપટ કરતો. ક્રોધ કર્યો હોય તો સામાને ખબર પડે નહીં, દ્વેષ કર્યો હોય તો ખબર ન પડે, મીઠી જુબાન ચાલતું હતું. આ બધી ખબર પોતાને પડે ને, સામાન ન પડે ઓલાને તો હજી નથી ખબર પડતી કે મારે મારી યારે પ્રેમ કર્યો કે દુશ્મનાવટ કરી. દેખાવ તો એટલો બધો કર્યો છે એટલે ઓલો તો એવી શ્રદ્ધા રાખે ના એ મારું કોઈ દી અહિત કરે નહીં. કેટલો બધો ભાવ મને બતાવ્યો, સાથે રાખો, સાથે બેઠાડો, અડધી ચા પાય, અરે અડધી ચામાં તો તારું કાસળ કાઢી નાખું. પણ એ પોતાને ખબર પડે કે નહીં? પડે કે મેં આ આવા કારસ્તાનો કર્યા છે, આવા કપટ કર્યા છે, આવું મેં માયા કપટ કર્યું છે. મિથ્યાત્વ એટલે માયા શૈલ્ય જે કહે છે ને, 17મું પાપસ્થાનક, એ કોણે કર્યું છે? મેં કર્યું છે. તો આ પ્રકારના એક એક વસ્તુ, પોતાનો પ્રાણાતિપાત પોતાને યાદ આવે કે નહીં? પોતાનો મૂર્છાવાદ પોતાને યાદ આવે કે નહીં? પોતાનું અદત્તપણું, આખી જિંદગીની અંદર આ હતું ને મેં લઈ લીધું હતું એને ખબર પડી નહીં. કોઈ વાર રસ્તા ઉપરથી, કોઈ વાર જાહેરમાંથી, કોઈ વાર પ્રસંગમાંથી, કોઈ વાર ઘરમાંથી, પૂછ્યા વિના, જાણ વિના મેં ધણિયાતી માલ કરી લીધો. આ બધું પોતાને ખબર પડે ને? વસ્તુ નથી હવે, પ્રસંગ પણ નથી, એનું કોઈ મહત્વ નથી, એનું કોઈ મૂલ્ય નથી, બધું ગયું, બધું ભૂલાયું. પણ પોતાને આમાં યાદ કરવાનું છે કે આ બધી અવસ્થામાં હું હતો. આ બધું કરનાર હું હતો. એ હવે એ અવસ્થા નથી, એ કસાઈ નથી, એ પાપ નથી. અત્યારે તું સ્મરણમાં કરસ તો એ બધું રહ્યું ક્યાં? તારા જ્ઞાનમાં. બધું વીતી ગયું એ રહ્યું ક્યાં? જ્ઞાનમાં. જ્ઞાન કોણ? એ હું. મારું સ્વરૂપ જ્ઞાન છે, હું જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન રહ્યું, ઘટના ગઈ, બધું વીતી ગયું. જે ઘટનાઓ બની છે બધું વીતી ગયું, અનંત અતીત કાળ વ્યતીત થઈ ગયો. અને જેમ જેમ હવે એના જ્ઞાનનો ક્ષયોપશમ વધે એમ આ જન્મનું જાણે એમ પૂર્વજન્મનું પણ જાણી શકે. અને બિલકુલ નિરાવરણ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય તો ત્રણેય કાળનું જાણી શકે. કારણ કે જ્ઞાન એનો સ્વભાવ છે. જે અવસ્થા આવી નથી એને પણ જાણી શકે. આટલો જબરજસ્ત આત્મતત્વ, ચૈતન્ય તત્વ, એનું એક જ લક્ષણ ઉપયોગ. ઉપયોગ એટલે જોવું અને જાણવું, દર્શન અને જ્ઞાન એ એનો ગુણ છે. એ પોતાની સાથે સદૈવ છે, સ્વભાવ છે એ છૂટો પડી શકે નહીં, એટલે કહ્યું જ્ઞાની કે એંધાણી અમે તને આપીએ છીએ. એંધાણી ઓળખ, ચિહ્ન, નિશાની. આનંદ ગંજીએ પદમાં લખ્યું છે કે નિશાની કહાં બતાવું રે, હું કેવી રીતની નિશાની બતાવું. કૃપાળુ દેવે આ ચરણની અંદર કહ્યું એ એંધાણ સદાય. આવું સદાય એંધાણ એ જો સાધનામાં લઈએ તો આત્મસાત થાય, પણ જડ ક્રિયા કરવામાંથી એ ક્યારેય આત્મભેદ તરફ જતો, અંતરભેદ ન થાય તો આ નિશાની એને ક્યાંથી પકડાય? ઉપયોગની નિશાની ક્યાંથી પકડાય? અને પછી આટલું બધું કર્યા પછી એ કીધા કરે કે આત્મા ક્યાં છે, આત્મા કેવો છે, કોને ખબર છે, છે કે નહીં. સંદેહાત્મક અવસ્થામાં સાધના કદી સફળ થતી નથી. ગીતાની અંદર બહુ સ્પષ્ટ શબ્દ મૂકી દીધો, સંશયાત્મા વિનશ્યતિ. આત્માનો આમ નાશ ન થાય, પણ એને આત્મતત્વ કદી પ્રાપ્ત ન થાય, એ દેહતત્વમાં જ રહે, સંશયાત્મા છે. તો અર્જુન પૂછે તો સાહેબ કરવું શું, તો કે શ્રદ્ધાવાન લભતે નર. જેને શ્રદ્ધા છે પોતાના સ્વરૂપની, પોતાની એંધાણીની, અને એ શ્રદ્ધા અનુભવમાંથી આવે છે, અંતરમાંથી આવે છે, હૃદયમાંથી આવે છે. જાણકારીવાળી શ્રદ્ધા તો કાલ ખતમ થઈ જશે, તર્કની શ્રદ્ધા કદી નિત્ય રહી શકે નહીં. શબ્દના ઝઘડા કરીને કરેલી શ્રદ્ધા એ નિત્ય રહી શકે નહીં, પણ અંતઃકરણની અંદરની એ નિષ્ઠાની જે શ્રદ્ધા છે, આસ્તિક્ય છે, જે આસ્થા છે, એ સમ્યક દ્રષ્ટિનો એક ગુણ કીધો છે, સમ સંવેગ નિર્વેદ આસ્થા. એ આસ્થા છે, એની જે આસ્થા, એનો સમ સંવેદ નિર્વેદ અને અનુકંપા આસ્થા ઉપર આધારિત છે. 135માં પાઠ વાંચજો, એ લખ્યું છે. એમાં આસ્થા પછી એની આગળ ચાળક એક લીટી મૂકીને કહ્યું છે કે આસ્થા ગુણ આધારિત આ બધા છે. હવે આપણે સંવેગ છે અને આસ્થા નથી, સમ છે આસ્થા નથી, અનુકંપા છે અને આસ્થા નથી. આ એક એક ગુણો આપણને આત્મ સાક્ષાત્કારમાં ઉપયોગી થતા નથી. આ બધું છે ખરું, પણ જીવને ક્યારેય ઉપયોગી થતા નથી. આ ગાથાની અંદર જો સાધના કરવામાં આવે તો આ ગાથા ચર્ચા કરવા કરતાં સાધનાની વિશેષ છે. જો બધી અવસ્થા, એનું કારણ કે સાધના કરવામાં કોણ સાધના કરે? આ ગાથાની તમારી કરવી હોય તો હું કરી શકું? કેમ કે એક અવસ્થા તમારી શું છે ખબર નથી, કોઈ છુપાવે પણ તમારી મને દેખાતી હોય એના કરતા સાચી તો જુદી જ હોય. તો માયલા ગુણ માધેવજી, તો આ ગાથા ક્યારેય કોઈ બીજો નહીં કરી શકે. આ ગાથાના મંત્ર પ્રમાણે સાધના કરવી હોય તો તું જ કર, અને તને પકડાશે ત્યારે એમ થાય કે ઓહો, આવી આવી ચિત્ર વિચિત્ર અવસ્થા જેમાં મેં જગતને પણ છેતરું છે, જગતમાં પણ ભ્રાંતિ ઊભી કરી છે, હું છેતરાણો છું. પણ એની એ છેતરપિંડીનું જ્ઞાન મને છે, બીજાને નથી. તો પોતાપણું કાયમ છે, આવી અનંત અવસ્થાઓ ચાલી ગઈ, અનંત અવસ્થાઓના પરિણામો પણ અત્યારે ચાલ્યા ગયા છે, કઈ અત્યારે અસ્તિત્વમાં નથી. એની યુક્તિ પ્રપંચ પણ ચાલ્યા ગયા, પણ એનો જાણનારો રહી ગયો એ હું છું. આખા અનાદિ અનંતના સંસારના વ્યવહાર પ્રપંચને જાણનારો હું છું. આ એંધાણ છે. તને તારા અસ્તિત્વની સાબિતી જોઈતી હોય, પુરાવો જોઈતો હોય, તો તર્કથી નહીં અનુભવથી. અનુભવ એંધાણથી અનુભવ આપીએ છીએ, કે આ એંધાણ પ્રમાણે ચાલ્યો જા, તર્પનો ઉસારો લઈશ માં, એંધાણથી ચાલ્યો જા, અનુભૂતિ સિવાય બીજું કોઈ પરિણામ પ્રાપ્ત થશે નહીં. તો અહીંયા બહુ સરસ એ એંધાણ ચિહ્ન લક્ષ્ય એ સદાય ટકનારું એવું હે એંધાણ, એવા આત્માને હે શિષ્ય તું જાણ. સાંભળ નહીં, જાણ. તું એ આત્માની શોધ કર, એ તારી સાધનાથી તને મળી જશે. આપણે અહીંયા એ ગાથાને વિરામ આપીએ, ગાથા આગળ વધારીએ. પ્રવચન ક્રમાંક 45. આમાં કોઈ એક મિનિટ કોઈ પ્રશ્ન હોય તો આ ગાથામાં આપણે વિચારી લઈએ, નહીં તો આગળ વધીએ. ના ના ના, કેમ કે એમાં રાગભાવ નથી. મેં કહ્યું ને કે ક્રોધનું પ્રસંગ યાદ આવે, પણ ક્રોધ નથી. ક્રોધનો પ્રસંગ યાદ આવે કે મારો ક્રોધ કેવો હતો, પણ એ ક્રોધ અત્યારે નથી. આત્માને જાણવાની છે અહીંયા, ત્યારે જ્ઞાન સમજાય છે કે આ જ્ઞાન મારું કાયમ છે. એ જુદો શું કામ હતો? એ મારું સ્વરૂપ નથી. તો અત્યારે કસાઈ સાથેની એકતા છે, રાગ સાથેની એકતા છે, વિભવ સાથેની એકતા છે, આ મારું નથી. આ સ્વભાવ, આ ગુણ એ મારા નથી, એમ એને પોતાને પોતાના અસ્તિત્વનું ભાન થાય. જી સમજાયું નહીં મને? બરાબર છે. એ યાદ આવે એટલે કર્મ પ્રત્યેનો, ત્યારે જે આપણો આત્મીય ભાવ હતો ક્રોધ પ્રત્યે, પોતાપણું હતું જ્યારે ક્રોધ કર્યો ત્યારે, એ હવે ખબર પડે કે ક્રોધ એ જુદો અને હું જુદો, તો ઉલટાનું જ્ઞાનધારા ભાવધારા એવી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ બને કે ઓલા બંધાયેલા કર્મો શિથિલ થાય. એનું પ્રાયશ્ચિત થયું, એને નિંદા ગરહા કહેવાય. એટલે એ ગરહાનું સ્વરૂપ થયું કે હું એને અનુમોદન નથી આપતો હવે, આ તો ખોટું હતું, આ હું નહીં, હું તો જ્ઞાન. આ ત્યારે મને હતું કે ક્રોધ તે જ હું, મારી ઓળખાણ એ જ ક્રોધ, મારો સ્વભાવ એ જ ક્રોધ, એ જ રાગ. હવે એની ચિંતામાં ખબર પડી કે ઓહો, આ તો હું જુદો છું. તો એ પોતાના પરિણામોથી જુદો પડ્યો. તો જે ભાવની તીવ્રતાથી કર્મનો બંધ થયો, એનાથી વિપરીત ભાવ કરવાથી કર્મ શિથિલ થયા, એ જ બંધ શિથિલ થયો. ત્યાર નહોતા સમજાણા, પણ છતાં કર્મના તંત્રની અંદર આપણે અભ્યાસ નથી કર્યો હજી, પણ કર્મતંત્રમાં બાંધેલા કર્મોમાં ફેરફાર થઈ શકે છે. સંક્રમણ થાય, અપકર્ષણ થાય, ઉત્કર્ષણ થાય, સંક્રમણ થાય, આ બધું થાય. તો આ બધા કાળમાં જ છે. તો ત્યાં સુધીમાં આત્માના જે ભાવોથી કર્મ બંધાય છે, એ જ ભાવો એથી વિપરીત હોય તો કર્મબંધને શિથિલ કરે, ક્ષીણ કરે, મંદ કરે, અલ્પ કરે, એની પ્રકૃતિ બદલાય. અને ત્યાં સુધી જ્ઞાનીઓ તો લખ્યું છે કે અશુભ કર્મોની પ્રકૃતિ શુભમાં પલટાય, અને અનુભવનો કાળ અશુભ હોય એ ટૂંકો થાય, અને શુભનો પુણ્યનો કાળ લંબાય. આ બધી પ્રક્રિયાઓ છે, એ ભાવની પ્રક્રિયાઓ છે. એ કર્મ થઈ ગયા પછીની છે ને, કર્મ થયા પછીની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા, આઠ પ્રકારની પ્રક્રિયા કર્મગ્રંથમાં આપી છે. એ શેના માટે આપી? અને જો ન હોય તો વિચાર કરો કે ધ્યાનથી જ્ઞાનથી કર્મોની નિર્જરા થાય કેવી રીતે થાય? તપથી કર્મની નિર્જરા થાય. જો મગજમાં બેસી ગયું કે કર્મ બંધાણા બંધાણા જ, તો ગમે એવો તપ કરીને ઊંધો વળી જાય તો એમાં કર્મમાં તો કઈ ફેરફાર થવાનો જ નથી અને એને ભોગવવાના જ છે, તો આનો નિવેડો કેદી થાય? અને અનંતકાળના કર્મો બાંધ્યા છે ને એક ભવની અંદર મોક્ષે કેવી રીતે જાય? ક્ષાયિક સંકિતિ એ જ ભવે મોક્ષે જાય, તેના કર્મો કાંઈ ઓછા નથી, ખૂબ બાંધીને આવ્યા છે, પણ એક ભવમાં મોક્ષે કેવી રીતે જાય? અનંત ભવના કર્મોનો હિસાબ 15 ભવની અંદર તો વધારે વધારે કીધા છે, એ ફેંસલો કરી નાખે. તો કર્મની સ્થિતિમાં ફેરફાર થાય છે એટલે નિર્જરા શબ્દ સમજવો પડે. એ થઈ શકે છે, એનું સાધન ભાવ સિવાય કઈ નથી. કર્મ બંધથી વિપરીત સ્વભાવ વાળા સાધનો 6 પદના પત્રમાં આપ્યું છે. કર્મ બંધથી વિપરીત દશા વાળા સાધનો, એ સાધનો વડે એ કર્મ બંધ શિથિલ થાય છે, ક્ષણ થાય છે, એનો ક્ષય થાય છે, એ મંદ થાય છે, એ અલ્પ થાય છે, એની એનો રસ ઘટે છે, એની સ્થિતિ ઘટે છે. રસ અને સ્થિતિમાં પણ ફેરફાર થાય છે. પણ હવે એ બધી છે ને ગણિતાનો યોગ છે. ગણિતાનો યોગથી સાધના કરવા જઈએ તો કોઈ દી ન થાય. કેમ કે ભાંગામાં જ પડી જાય. મને દેરાસર જવાનું પુણ્ય કેટલું હતું કે આટલા તારા પાપ કર્મ ખપે જીના લઈ જવાથી, એટલે ગણતરી કરે કે હું ઘરેથી નીકળો એટલે કેટલા, હવે હું આંગણે પહોંચ્યો તો કેટલા થયા, તું મરી ગયો અનંતમાં સપડાઈ જઈશ. કોઈ દી ગણિતાનો યોગથી સાધના ન થાય. પ્રેમથી ભાવપૂર્વક પરમાત્માના દર્શન કર, પૂજા કર, ચૈત્ય કર, એની ભાવગાથા કર, સ્તુતિ કર, નાહીલો આવો. હવે કેટલું થવાનું છે એનું ગણિત એનું કર્મનું કરી લેશે, એ ભૂલ થાપ ખાતું નથી. અને તું કરવા જઈશ તો ભૂલ થયા વિના રહેશે. એટલે કોઈ દી આપણે આવું ડાપણ તો કરવું જ નહીં કે શું કરવાથી આ ઘટે. પણ શું કામ આખું પ્રતિક્રમણ શું કામ કીધું છે? પ્રતિક્રમણનો અર્થ જ પ્રાયશ્ચિતની પ્રક્રિયા. શું કામ સાહેબ કરવી જો ફેરફાર ન થાય? તમે જ કીધું છે કે કર્મ અકાળે અટળ છે, તો પછી શું કામ પ્રતિક્રમણ કરવું? પણ એને જ આ કીધું છે કે પ્રતિક્રમણ કર, તારા કર્મની સ્થિતિ હળવી થશે. જ્ઞાનની એક પળની અંદર અનંત કર્મની કરોડો ખપી જાય છે. કોનો વચન છે આ? કઈ અજ્ઞાનીના વચન તો છે ને, આ તો સર્વજ્ઞના વચન છે. મેં કીધું ને ગણિતમાં પડવામાં આવે, આ કર્યું એટલે કેટલાય લાભ થશે. એમાં ન ધારેલા થશે, ન વાંચેલા થશે, ન સમજેલા થશે. એટલે કે છે કે સાચી વાત તો જ્ઞાનીઓ સરસ કે છે કે તું સ્વરૂપમાં જેટલો રહે એટલા અનંત કર્મો વયા જવાના તારા. જેટલો તું સ્વરૂપમાં રહે અથવા આત્મતત્વનો વિચાર કર, આત્મતત્વનો વિચાર કરવાથી એક લાભ એ થાય છે કે આત્માના પ્રદેશો ઉપર રહેલા કર્મો ટકી શકતા નથી, એ ખરવા માંડે છે. કેમ કે આત્મતત્વના વિચારણાથી જ્ઞાનનો એવો અગ્નિ જાગે છે, અને કર્મને નાશ કરવા માટેનું એકમાત્ર સાધન જગતમાં હોય તો એ બાળવા. કર્મને નાશ કરવા માટે કર્મનું દહન કરવું પડે, એ સિવાય ન થાય. તો દહન કરવા માટે સાહેબ કયો અગ્નિ પ્રગટાવવો? જ્ઞાનનો અગ્નિ, ધ્યાનનો અગ્નિ. ધ્યાનમાં જ્ઞાન સમાહિત જ છે. તો એ અગ્નિ પ્રગટે છે ત્યારે શું થાય છે કે આત્માના પ્રદેશે પ્રદેશ શુદ્ધ થાય છે. વિભાવો વગેરે જે કાંઈ છે, મને એક શુદ્ધ ભાવ આવ્યો, એ આત્માના પ્રદેશે પ્રદેશે શુદ્ધ ભાવ આવ્યો કે માત્ર અહીંયા હું બોલ્યો અહીંયા જ આવ્યો કે આંખ આગળ આવ્યો? અખંડ આત્માની અંદર આવ્યો. તો પ્રદેશે પ્રદેશે રહેલા કર્મનું જોર, કેમ કે કર્મ કાંઈ એક જગ્યાએ સંચિત થયેલા નથી, આત્માના પ્રદેશે પ્રદેશે એ વળગેલા છે. હવે મેં જ્યારે આ પ્રકારના આત્મતત્વની વિચારણા કરી તે સમયે પ્રદેશે પ્રદેશની અંદર એ શુદ્ધતાનો પ્રવાહ ચાલ્યો. એ શુદ્ધતાનો પ્રવાહ થયો તો શું થાય? કોઈ પદાર્થ ઉપર પાણી રેડીએ, જ્યાં રેડીએ અહીંયાથી ધૂળ વહી જાય કે નીચેથી વહી જાય, પછી જ્યાં જ્યાં એનો પ્રવાહ જાય ત્યાં ત્યાંથી સફાઈ થતી જાય. પણ ગણિતમાં પડશો નહીં કોઈ દી. એટલે જ્ઞાનીઓએ બહુ સરસ કહ્યું છે કે જ્ઞાનયોગ લેજો, કર્મયોગ સમજો. અને અત્યારે ઘણીવાર આ બધા સાધુ સાધ્વીઓ કે જે કંઈ છે એ એટલા બધા હરખમાં આવી જાય છે, એ લોકોને ગણિતના યોગના રવાડે ચડાવે છે કે તારી એક આયંબિલ કરવાથી તારા કેટલા સાગરોપમનું પાપનું નાશ થશે. રેવા દો, ફલવાઈ જશે ક્યાંક ઓલો. એટલે ના, ગણિતના યોગે થાય છે. ગણિતનો એ જડ પદાર્થ છે. કર્મના કર્મના આધાર ઉપર તમારું ચિંતન ચાલે છે. કર્મ જડ કે ચેતન? જડ છે. તો એક કૃપાળુદેવનો 55મો પત્ર કે જળ કર્મ સાથે જેટલો જેટલો આત્મીય ભાવ થાય એટલું એટલું જીવને અબોધતાની પ્રાપ્તિ થાય. હવે આ ભૂલાઈ જાય, આ તો પોતે અબોધ થાય છે, જડ થાય છે. તું આ શું કામ ચિંતા કરશ? તું ચૈતન્યની ચિંતા કર. તું ચૈતન્યના આધારે આ ચિંતન કર. બસ જે જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છેદક દશા. આ જે આત્માનું ચિંતન છે એના ઈંધણ સાથે એ છેદક દશા છે. આ છેદક દશા તને મોક્ષનો પંથ છે. મોક્ષનો પંથ એટલે કર્મ કાપે. હવે આપણે પહેલા મારે ભોગવવા પડશે કે નહીં, ભોગવવા પડશે કે નહીં, તું કર્મ ઉપરથી જ વિચારણા કરસ. અને મજા તો એ છે કે ભોગવવાના ઉપર જો ચડી જાય તો કર્મ આનંદ છે. હવે તો ભોગવા જ કર, કોઈ દી ખૂટે નહીં. ચિંતનમાં તો એ જ છે. ઓલો વિચાર આવે ત્યારે એમ થાય કે ટકે નહીં, વયા જાય, તો તારે કે ભોગવવા છે વયા જતા હોય તો. એટલે આખી પુરુષાર્થની ધારા એ તત્વના નિર્ણય ઉપર થાય, ચૈતન્ય તત્વના નિર્ણય ઉપર. આ ગાથાનું મહત્વ એ છે. સાધનાની ગાથા એટલા માટે કહી છે કે ભાઈ તું એનું ચિંતન કરીશ તો તને અંદર એટલી બધી ઘટના ઘટશે કે આત્મા હળુકર્મી થઈ જશે. એકવાર પોતાનું ભાન આવ્યું કે હું ઉપયોગ સ્વરૂપ જીવ છું, હું જ્ઞાન સ્વરૂપ જીવ છું, હું ચૈતન્ય સ્વરૂપ જીવ છું, હું સદા સદૈવ શાશ્વત ત્રિકાળી એવો જીવ છું, ત્રિકાળી જ્ઞાયક છું હું, એ જીવ છું, હું અસંગ છું, આ બધી અવસ્થા વિચારો કરો એનાથી હું જુદો છું, તો અસંગતાનો ભાવ આપણને સાક્ષાત થયો કે નહીં? કે આ તો વાત સાચી છે, આટલા આટલા સંગ એનાથી હું જુદો છું. જો છૂટી ગયા એક સંગ ભેગો ક્યાં છે? કેટલા સંગ અનંત. એ બધા સંગ હતા, એ સંગની સાથેની ઘટનાઓ હતી, એની સાથેના વિભાવો હતા. તો કહું વિભાવથી જુદો, વિકારથી જુદો, કસાયોથી જુદો, સંગથી પણ જુદો, અવસ્થાઓથી પણ જુદો. તો અજ્ઞાનથી બંધાયેલા કર્મો જ્ઞાનથી છૂટી જાય. એ તો તત્વ ઉપર દ્રઢતા કરવી પડે. વિક્ષેપ તો આવશે ઘણા, પણ તત્વ ઉપર દ્રઢતા ન થાય ત્યારે પરમાત્મા ઉપર દ્રઢતા થાય. એ તત્વ એવું છે, સજીવ તત્વ છે. અરિહંત તત્વ છે એ સજીવ તત્વ. હજી સિદ્ધ તત્વ ઉપર આપણે એકાગ્ર ન થઈ શકીએ, અરૂપી છે. એમ આત્મા પણ અરૂપી છે. એટલે જબરજસ્ત જૈન દર્શનમાં નમો અરિહંતાણમ એ આખી શાસનનો અને દર્શનનો અધિષ્ઠાન આપ્યું છે કે ભાઈ જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી તો પરમાત્મા સામે, એના પ્રગટ સ્વરૂપ સામે એનું આલંબન લઈશ તો ટકી જઈશ. તો જે વિક્ષેપો આવશે અનેક પ્રકારના એનાથી આપણે બચી શકીશું. એક કવચ છે. જેમ નમકાર મંત્રની એક વિધિ છે કે તમે આત્મા કવચ કરીને પછી નવકાર મંત્રોની આરાધના કરો. કવચ છે. અરિહંત ભગવાન, સિદ્ધ પરમેષ્ઠીઓ એ એક વ્યક્તિ નથી, આ બધા તત્વો છે અને એ પદ છે. એ પદમાં વિરાજમાન બધા આત્માઓ છે, ઉપાધ્યાયો છે, સાધુઓ છે. એ મને અત્યારે તમે રક્ષણ આપો. સેનાથી રક્ષણ? આ બહારની જે વિચારો છે, વિકલ્પો છે, અસૂચિઓ છે, એનાથી રક્ષણ આપો. અને પછી પોતે સાધનામાં પડે છે. એક સાથે પરિણામ ન મળે, આપણે આજે જાણ્યું અને આજે આરાધના કરવા બેઠા તો એક સાથે પરિણામ નહીં મળે. શુદ્ધિ એ ધીરે ધીરે થશે અને પુરુષાર્થ ત્યાં છે. કેમ કે એ વિચારની અંદર શેને કારણે મારો વિચાર હતો? એ મારી વિચારની અવસ્થા કઈ હતી? રાગની હતી. એ વિચારની અવસ્થા મારી દ્વેષની હતી, અજ્ઞાનની હતી. એમ આપણું ધીરે ધીરે બધું ટળતું જાય. તો પૂરું કરીશું આનું વિવરણ, આગળની ગાથામાં ચાલીશું.
પ્રવચન ક્રમાંક 45, ગાથા ક્રમાંક 55-56. આત્મસિદ્ધિ ગાથા સૌ સાથે લેશું. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. ટીકા. ઘટપટ આદિને તું પોતે જાણે છે, તે છે એમ તું માને છે, અને જે તે ઘટપટ આદિનો જાણનાર છે તેને માનતો નથી, એ જ્ઞાન તે કેવું કહેવું? અત્યંત સાવધાનીથી અને પૂરેપૂરા જાગૃત બનીને આ મૌલિક શબ્દો છે એને તથા તેનો જે અર્થ છે એ બંનેને લક્ષમાં લેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરજો. જીવનનું પરિવર્તન થાય, ક્રાંતિ થાય, જીવનમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. સમગ્ર જીવનનું રૂપાંતરનું પ્રારંભ થાય એવી આ ઘટના છે. જેમણે જીવનમાં પરિવર્તન કરવું છે, જેમણે જીવનનું રૂપાંતર કરવું છે, જેમણે જીવનમાં વિકસિત થવું છે, જેણે અવસ્થા બદલવી છે, તેણે સાવધાનીપૂર્વક આ શબ્દો લક્ષમાં લેવા પડશે. ઉઘાડી આંખે જે આપણને દેખાય છે તેને કોઈ વિશ્વ કહે છે, કોઈ સંસાર કહે છે, કોઈ જગત કહે છે. પરંતુ કોઈ જ્ઞાનીને પૂછો તો જ્ઞાની એમ કહેશે કે પૂતગલની આ જુદી જુદી અવસ્થાઓ છે. આ અવસ્થાઓ એટલે ટાઈમિંગ રચના, કાયમ નહીં પરંતુ અમુક સમય પૂરતી મર્યાદિત રચના. આ મર્યાદિત શબ્દ વાપરીએ ત્યારે તે 50 વર્ષ હોઈ શકે, 60 કે 70 વર્ષ પણ હોઈ શકે, અને 100 વર્ષ કે તેથી વધારે પણ હોઈ શકે. અવસ્થાઓ બદલાયા કરશે. આજે જગતમાં તમે કંઈ પણ જુઓ છો તે જુદી જુદી અવસ્થાઓને જુઓ છો. એક બાળકને સતત જોશો તો પ્રત્યેક ક્ષણે બાળક બદલાય છે. બાળકમાં બદલાવવાની પ્રક્રિયા બાલ્ય અવસ્થાથી તે વૃદ્ધાવસ્થા સુધી અને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી ચાલશે. એક કપડું બજારમાંથી હલાવ્યા, બહુ સુંદર છે, 25 જણને બતાવ્યું. બધાએ માથું પણ હલાવ્યું, પહેર્યું પણ ખરું. અને થોડો વખત પછી એ કપડું જોવા જશો તો ઘરમાં તમને મસોટા તરીકે મળી આવશે. બહેનોને મસોતું એટલે શું તે ખબર છે? નવું કપડું કેટલું સુંદર હતું પણ વખત જતા ધીરે ધીરે અવસ્થા બદલાઈ ગઈ. દૂધ આવ્યું, તેમાંથી દહીં બનાવ્યું, પછી માખણ, પછી ઘી થયું, વાપર્યું એટલે પેટમાં ગયું, તેમાંથી મળ થયો અને પછી ખાતર થયું. વસ્તુઓની આવી અસંખ્ય અવસ્થાઓ બદલાય છે, ક્ષણે ક્ષણે બદલાય છે. જગતનો અર્થ શું? અવસ્થાંતર નિરંતર જ્યાં થાય છે તેને કહેવાય છે જગત.
આ જગતમાં કંઈ પણ સ્થિર નથી. તમે ગમે તેટલી મહેનત કરો પણ કાયમ રહેશે નહીં. એક ભાઈ મકાન બનાવતા હતા, ત્યારે કડિયાને કહેતા હતા કે તું 5 રૂપિયા વધારે લેજે, પ્લાસ્ટર એવું કરજે કે કાંકરી પણ ખરવી ન જોઈએ. આમ ભલામણ કરતા હતા ત્યાં એક મુનિ ત્યાંથી પસાર થયો, ત્યાંથી નીકળ્યા અને ભલામણ સાંભળી મુનિ સહેજ હસ્યા. શેઠે કહ્યું કે આ મારા મહેલ માટે ભલામણ કરું છું, તેમાં આપને હસવું કેમ આવે છે? મુનિ કહે, ભાઈ મને આશ્ચર્ય એ થાય છે કે આ પ્લાસ્ટરની કાંકરી નહીં ખરે પણ તારી કાકરી ખરી જશે તેની તને ચિંતા નથી. સિમેન્ટની જાહેરાત આવે છે કે કદી પણ ન ખરે અને વર્ષો સુધી ચાલે તેવી સિમેન્ટ, દીકરાના દીકરા આવે ત્યાં સુધી મકાન એવું જ રહે એવું જોયું છે. આ અવસ્થાઓ બદલાયા કરે છે. એ બીજ હતું તેને એક બીજ હતું તેને વાવ્યું તો તેમાંથી અંકુર ફૂટ્યો, છોડ થયો, કળીઓ આવી, ફૂલો ખીલ્યા, ફળ આવ્યા અને ફળ ખવાઈ ગયા કે ખરી ગયા. શાસ્ત્રોએ કહ્યું છે કે જગતમાં આવી અનંત અવસ્થાઓ પૂતગલમાં થાય છે અને તે પૂતગલ એ અવસ્થાને કે પોતાને જાણતું નથી. પૂતગલને ખબર નથી કે આ અવસ્થા કેવી છે, કોની છે, કેવા પ્રકારની છે. જગતમાં જેટલા પદાર્થો છે તે બધા જ રહેવાના અને જુદી જુદી અવસ્થાઓમાં બદલાઈને રહેવાના. નરસિંહ મહેતાએ એમ કહ્યું કે સોનામાંથી ક્યારેક હાર થાય, ક્યારેક તેમાંથી કુંડળ થાય, તે ભાંગીને તેમાંથી બંગડીઓ પણ થાય, તેમાંથી ક્યારેક ઝાંઝર પણ બનાવી શકાય. નવા નામોની અમને ખબર નથી. સોનામાં વિવિધ ઘાટ ઘડાય છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ ઘાટ ઘડ્યા પછી નામ જુદા જુદા, રૂપ જુદા, આકૃતિઓ પણ જુદી જુદી, પણ છે તો સોનું જ, મૂળમાં સોનું, તેમાંથી બધું જ બન્યા કરે. ઉદ્ગલની જળ પદાર્થોની વાત કરી
બસ ગાથાનો પ્રારંભ થાય છે, પણ એ પહેલા ગાથા થોડી વિનોદના ઠપકાવાળી છે, પણ ત્યારે મુનિશ્રી થોડો સાવધાન કરે છે આપણને. એ સાવધાન કે છે, ઉઘાડી આંખે તો વિશ્વને જોતું. આપણે વિશ્વથી એટલા બધા પ્રભાવિત થયા છે, એટલા બધા મોહાઈ ગયા છીએ કે આપણે આપણા સ્વરૂપનું ભાન ભૂલ્યા છીએ અને એની સાથે આપણને એકતા બુદ્ધિ થઈ ગઈ, તદ્રુપતા થઈ ગઈ. પર પદાર્થને જોવાની અંદર જીવ એકરૂપ થઈ ગયો એની સાથે. એ જુએ ને જાણે એનો જે ગુણ હતો આગલી ગાથામાં કીધો કે બધી અવસ્થાને જાણતો હતો, આજે એ બધી અવસ્થા સાથે એકરૂપ થવા માંડ્યો. એ કહે છે કે ભાઈ જો આ તો બધી પૂતગલની અવસ્થાઓ છે અને પૂતગલ તો અનંત છે. અનંત પૂતગલ પદાર્થોની અનંતા અનંત અવસ્થાઓ છે એનું નામ આ જગત. જગત એટલે અવસ્થાંતર નિરંતર જ્યાં થયા કરે છે એને કહેવાય છે જગત. સૌભાગભાઈએ પ્રશ્ન પૂછ્યો કૃપાળુદેવને કે આ જગતના વર્ણન વિશે આ જ્ઞાનીઓમાં મત મતાંતર કેમ છે, અને કૃપાળુદેવે કીધું કે સૌભાગ તમારી પ્રજ્ઞા બુદ્ધિને ધન્યવાદ છે. પરમાત્માએ જો પ્રગટ થવું હોય તો તમારા ઉપર કરવું પડે. આવો વિચાર બહુ ઓછા લોકોને આવે છે કે જગતથી મોહિત થતો નથી પણ જગતનો પોતે વિચાર કરે છે. કે ત્યારે કહે છે કે આ જગત એ નિત્ય પરિવર્તન થતું છે. જ્ઞાનીઓએ જે સમયે જોયું તે સમયે જેવું છે તેવું જણાવ્યું, એટલે બધા મત મતાંતરોમાં ફેરફાર થશે. કોઈએ ક્યારે જોયું, કોઈએ દુષ્કાળ વખતે જગતને જોયું, કોઈએ પૂરના પ્રલય વખતે જગતને જોયું, કોઈએ કઈ ઋતુમાં જોયું, આમ ચાલ્યા કરશે. પરંતુ જોવાનું છે કે બધું જ થાય પણ આ ટ્રાન્સફોર્મેશન છે. આ જગતમાં કંઈ સ્થિર નથી, કોઈ વસ્તુ કાયમ નથી. અને અહીંયા ઉદાહરણ સરસ એક પાછું રમૂજનું જ આપી દીધું કે પેલો પોતાનું મકાન બનાવવામાં કયો ભાવ મૂકે છે, નિત્યતાનો. માણસની એક વિશેષતા સ્વભાવની કીધી છે કે જ્યારે એ આવી કોઈ સંપત્તિનું સર્જન કરે ત્યારે એમાં હું મરવાનો જ નથી, જાણે 200 વર્ષ રહેવાનો હોય ને એમાં 100 વર્ષ સુધી મકાનને કાંકરી ન ખરે. આ ફર્નિચર એવું બનાવજે કે 50 વર્ષ સુધી કંઈ થાય નહીં. આ આવું કરજે. દરેક બાબતની અંદર જાણે પોતે એ ભોગવવા માટે જીવવાનો જ છે, આવી ગણતરી કરીને એ બધું કરે. એ જ માણસની વિશેષતા જુઓ પાછી. કે ક્યાંક રિસેપ્શનમાં જમવા જાય અને મેનુ સારું હોય તો જાણી આવતો ટંક પોતે જીવતો નથી રહેવાનો એમ માનીને ઝાપટે છે કે ભાઈ તને આવા અવસર ઘણા મળશે ખાવા પીવાના, તું અહીંયા પ્રમાણથી ખાઈ લે, ઓછું એટલું જ ખા, તને અનુકૂળ આવે એટલું જ ખા, સાંજનો સમય છે રાત્રે વધારે દાબીને ખામાં. પણ ત્યારે એની સાયકોલોજી કઈ કામ કરે છે કે આવું ફરીથી મળવા માટે હું જાણે જીવતો નહીં રહું, આ મારો છેલ્લો ટાઈમ છે અને મકાન બનાવવું છે ત્યારે કે પોતે 50 વર્ષ જાણી રહેવાનો હોય એમ કડિયાને ભલામણ કરે છે. કેટલી કેટલી આપણી વિચિત્રતા છે, પદાર્થ સાથેની તદ્રુપ થવાને જીવ પોતાને કેટલો ભૂલી જાય છે, સ્વરૂપનું ભાન જ રહેતું નથી, સ્વરૂપનું વિસ્મરણ એ જ સંસાર, હું કોણ છું એની જાગૃતિ છે જ નહીં. રિસેપ્શનમાં આવ્યો છું તોય હું આત્મા છું, આ શરીરના તો ઘણા પ્રસંગો પ્રાપ્ત થશે એ લક્ષમાં નથી. અને જ્યાં તત્વનો નિર્ણય નથી ત્યાં વિવેક ક્યાંથી હોય, પ્રજ્ઞા ક્યાંથી હોય? અનેક પ્રકારના દુઃખો સામેથી બોરી લે છે. 102 ની અંદર કૃપાળુદેવે સરસ લખ્યું છે કે આવ્યો છે દેવું પતાવવા અને જાય છે ત્યારે પોટલું, એ સુખ મેળવવા આવ્યો છે અને જાય ત્યારે દુઃખનું પોટલું પડીને ચાલ્યો જાય છે. કારણ કે પોતે સાને કાજે આવ્યો રે અને કરી રહ્યો છે આજે રે, શું કરી રહ્યો છે, આટલું બધું એને સ્વરૂપનું વિસ્મરણ અને પરની સાથેનું એકરૂપપણું, તદ્રુપતા એટલી બધી છે કે અવસ્થાઓ બદલાયા કરે છે એ જાણતો નથી કે જગતમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોની અનંતા અનંત અવસ્થાઓ થયા જ કરે છે, તું માત્ર ને માત્ર તેનો જાણનારો છો. એની સાથે તદ્રુપતા, એકરૂપતા, હિતબુદ્ધિ, સુખબુદ્ધિ, મોહબુદ્ધિ, મારાપણું, આસક્તિ, આ બધા બંધના કારણો છે. આ બતાવે છે કે વસ્તુ એક ને એક છે, એમાંથી અનંત પ્રકારના અનેક પ્રકારના આભૂષણો બની શકે છે, પરંતુ આખરે તો સોનું ઈ સોનું જ છે. સોનું હશે તો આભૂષણ બનશે, સોનું નહીં હોય તો ઘાટ એકઈ પછી રહેવાનો નથી. એ રીતે મૂકીને પદાર્થની વાત કરીને દરેકે દરેક પદાર્થની આ વાત થોડી થોડી આપણને સમજાવે છે. એટલે ગાથાની અંદર પછી આગળ વધીશું. ફરીને ફરી કહીએ તો સમજવાનું એ છે કે જીવનમાં પરિવર્તન જેને કરવું છે, વિકાસ જેને કરવો છે, ક્રાંતિ જેને કરવી છે, અવસ્થા જેને બદલવી છે, એને આ ગાથાના શબ્દોનું મનન ચિંતન કરવું પડશે. એ ગાથાને લક્ષમાં લેવી પડશે કે તું ઘટપટને જાણનારો છો, તું જાણનારને માનતો નથી, જાણનાર તું છો એની માન્યતા તારે એવી. ઘટને જોયું તો ઘટની માન્યતામાં પડી ગયો, પટને જોયું તો પટની માન્યતામાં પડી ગયો, આભૂષણને જોયા તો આભૂષણની માન્યતામાં પડી ગયો, ઘાટને જોયા તો ઘાટમાં સલવાઈ ગયો, પણ આ હેમ છે એ દેખાતું નથી. તો એ વાતને ફરી આપણે વિશેષ આગળ ઉપર વિચારીશું.
ઓમ. હવે પછીના કાર્યક્રમમાં આજ રાતના ભાવ પ્રતિક્રમણ